શ્રી પ્રવચન સાર ગાથા 80 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 43.
આત્મા અરવિંદ નો આત્મા પણ આત્મા છે, પિતાનો આત્મા પણ આત્મા છે, બંને એક જાતના છે. બંને માતા છે, જાતિ અપેક્ષા એ કોઈ છે નથી. ગુણ છે, દ્રવ છે, બંને પદાર્થ, બંને ગુણ છે, એક જાતના પદાર્થ. એટલે દેશી ગુણ છે, પર્યાય છે, બંને એક સરખા છે, સરખા છે. અનંતકાળથી જે દ્રવ રૂપે હતા એ દ્રવ રૂપે વર્તમાનમાં અનંતકાળ સમય અન્વયના સ્થાન છે. આખી માળામાં સ્વરણ દોરો છે તે અન્વયના સ્થાન છે. હિન્દુ ના મોટું છે તે કલ્યાણના સ્થાન છે.
બરાબર,
એક મોટી થી બીજી મોટી આખી મારા માં જુદું છે, જુદું છે. પણ દોરો એક મૂર્તિના સ્થાને દોરો છે અને બીજી નામ બીજા મૂર્તિના સ્થાને દોરો છે. દોરા પણ દોરો સ્વરણ છે. દ્રષ્ટાંત અમુક મર્યાદામાં મળતો આવે. અહીંયા શું કહે છે, ભગવંતને દ્રવ પણ જાણે ઓળખે, ગુણ પણ એટલે એમનો જે વિશેષ સ્વભાવો છે એ પણ એમને જાણે, અને એમની પૂર્ણ શુદ્ધ અવસ્થા કેવળ જ્ઞાન જે પર્યાય એવી હોય એમ ઓળખે, જાણે. એવું જો એનો ખરેખર યથાર્થપણે જ્ઞાન થાય, જાણવું થાય, તો એને આત્માનું પણ જાણવું થાય. આત્માનું જાણવું થાય અને અર્જન્ટનું પણ જાણવું ઉપયોગ ભલે ન હોય. દ્રવ આને કહેવાય, ગુણ આને કહેવાય, પર્યાય આને કહેવાય, એવો ભેદ વાળો ઉપયોગ ભલે ન હોય તો પણ એના અભિપ્રમાં વિચાર એટલો કે અરહંત ને દ્રવ પણ જાણવા એટલે શું.
બરાબર,
અહીંયા મૃત્યુ વિષ્ણુ આચાર્ય ભગવાન લીધું છે કે દ્રવ તે અન્વય છે. અથવા સમજો રાજ મૂકી દીધું છે, દ્રવ છે તે અન્વય છે, અથવા અન્વય તે દ્રવ છે. તે સૌ ચાલુ રહેવા આપણું એ રીતે નક્કી કરવું આવે. સળંગ ચાલુ રહેવા પણ વીજ પદાર્થ સળંગ ચાલુ રહેવા પણ છે તે દ્રવ છે. અભેદ અપેક્ષા તેના વિશેષો કે ગુણો છે, તેમાં જે વિશેષો છે તે ગુણો છે. એ દ્રવ છે એ કેવી રીતે નક્કી કરવું, આ આત્મા છે એ પ્રતિ સમય 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 તેનો કે છે ને. થોડા વખત પહેલા અત્યારે થોડા વખત પછી હું છું, હું પણ હું જ છું. પેલા હું થતું તો એ કોઈ બીજો, હું નતો બીજો હતો, અત્યારે હું છું કે હવે પછી હું નહી રહું એમ નથી. જે કોઈ તર્ક વિતર્ક કરે છે અથવા જેટલી કોઈ ભવિષ્યની વાંછા વગેરે કરે છે ને, આમ કરીશ આમ કરીશ આમ કરીશ પછી આમ કરીશ પછી આમ કરીશ પછી આમ કરીશ, એમાં હું બદલાઈ જવાનો છો? જે અત્યારે હું છું તેનો તે હું આમ કરવા માંગુ છું. ભવિષ્યમાં ભૂતકાળમાં પણ જે હું હતો તે જ હું અત્યારે આમ વિચારું. એની જે અન્વય પણ થાય તે દ્રવ્ય થાય, અધિકાર લીધી છે. આમ તો બીજી રીતે આપણે પ્રસિદ્ધ વિચારીએ છીએ, આ વાત તો પ્રસિદ્ધ કારણ અનંત ગુણનું અભેદ સ્વરૂપ છે દ્રવ્ય. અનંત ગુણનું અભેદ સ્વરૂપ છે દ્રવ્ય, એને આ અન્વય ગુણ છે. આગળ એક પ્રકરણ છે દ્રવ્યનું, પર્યાયનું આગળ પ્રકરણ ચાલશે. આમાં નામાં આગળનું જે જ્ઞાન કાંડિકા છે ને, એમાં એ વાત કરી દીધી છે કે પછી આ જ્ઞાન કાંડિકામાં દ્રવ્યનું પર્યાયની વાત કરશું. વાત પૂરી કરી અથવાનંતરમ, ત્યાર પછી દ્રવિગુણ પર્યાય પરિજ્ઞાન વિશે મૂંઢત્વ નિરાકરણ નિરાકરણ અર્થમ દ્રવિગુણ અને પર્યાયના પરિજ્ઞાનના વિષયમાં જે જીવનું મૂંઢ ગણું છે તેનો નિરાકરણ કરવા માટે ઇત્યાદિ ગાથા અષ્ટક ગાથા પર્યંતમ, એટલે ત્યાં તૃતીય જ્ઞાન કાર્યક્રમ આવી જશે. ચતુષ્કો પરિજ્ઞાન ચોથામાં એ પદ્ધતિથી આયોજિત કરવા છે. પદ્ધતિ સળંગ છે, લખનારનું જે જ્ઞાનમાં જે વાત છે એ અનુસાર જ આગળ પાછળનું કથન અનુસંધાનમાં આવે છે. અહીંયા અન્વય પણ તે દ્રવ્ય છે એમ લીધું છે. જે સળંગ ચાલુ રહેવા પણ છે અથવા જે ત્રિકાળિક પણ છે, ત્રિકાળિક એકરૂપ પણ છે તે દ્રવ્ય છે એમ અર્જુન ભગવાનનું દ્રવ્યત્વ એટલે દ્રવ્ય પણ ઓળખવું જોઈએ. દ્રવ્યત્વ ગુણત્વ અને પર્યાયત્વ, દ્રવ્યપણું ગુણપણું અને પર્યાયપણું એમ બીજું છે. ત્રણે માત્ર લગાવ્યું છે એ જાણાતી રંગમ દ્રવ્યત્વ ગુણત્વ અને પર્યાયત્વ. શું કહે છે કે અરહંતને દ્રવ્યપણે જાણવા એટલે એમનું જે સળંગ ત્રિકાળપણે એ ત્રિકાળ વિકલ્પણે જે સળંગ છે એ એમનું દ્રવ્યપણ છે. ગુણ એટલે એના જ જે વિશેષણો છે એ દ્રવ્યના જે વિશેષણો છે વિદો છે એ જે ત્રિકાળિક રહેશે એકરૂપણે રહેશે એમાં શું શું છે, એમાં કેટલી કેટલી વિશેષતાઓ ગર્ભિત છે, એમાં જ્ઞાન સ્વભાવ છે, એમાં આનંદ સ્વભાવ છે, એમાં અસ્તિત્વ સ્વભાવ છે, વિવિધ સ્વભાવ છે, છે એના જે સ્વભાવો છે તેને ગુણ કરવામાં આમ ભગવાનનું સ્વરૂપ આવું છે. જે ઋણ ભગવાન બિરાજમાન છે એમનું દ્રવ્યપણું એમનું ગુણપણું અને પર્યાય અપેક્ષા એમનું જે શિવજ્ઞાન આદિ અનંત પુષ્ટિ સ્વરૂપ અન્વયના વ્યતિરેકો એટલે જુદો તે પર્યાયો છે એમ લાગી એવી રીતે જે અહંકને જાણે છે ખરેખર આત્માને જાણે છે તે જે ખરેખર શબ્દ તો લીધો છે કે જે ખરેખર અહંકને દ્રવ્યપણે ગુણપણે પર્યાયપણે જાણે છે એ ખરેખર આત્માને જાણે છે. કેટલી સ્વરૂપો તો છે કે તમામ આખા જગતની અપેક્ષા કરીને જીવ આત્માના લક્ષે આત્માને પ્રાપ્ત કરવાની અભિલાષા પૂર્વક જેવા રીતે અરવિંદના આત્માને દ્રેગુણ પર્યાયથી જાણવામાં આવે ખરેખર તો પોતાના આત્માનું તમને જ્ઞાન થાય થાય આવે અને જ્યારે એને પોતાના આત્માનું જ્ઞાન થાય ત્યારે એને મોક્ષ થઈને એ જ્ઞાન કારણ કે બંને માં નિશ્ચિતથી તફાવત નથી. આત્મામાં અને અરવિંદ ભગવાન માં ખરેખર તફાવત નથી. બીજા શાસ્ત્રમાં તો એમ પણ આવે છે કે ભગવાનના આત્મામાં પોતાના આત્મામાં ફેર માનવો એમાં જીવનું કોઈ મોટું પાપ નથી. વિશ્વાસ થઈ જાય છે પોતાના આત્માનું સ્વરૂપ તો જેવું ભગવાનનું આત્મા કેવું સ્વરૂપ છે ભગવાન સ્વરૂપ છે તેમ છતાં એનો અનાદર કરીને બીજી રીતે માનવું કે હું તો ફલાણો મનુષ્ય હું ફલાણો એના જીવન કોઈ બીજું મોટું બાપ કારણ કે બંનેમાં નિશ્ચિતથી એટલે વાસ્તવિકપણે તો તફાવત નથી. વળી અરંતનું સ્વરૂપ ખુલ્લા તાપને પામેલા સુવર્ણના સ્વરૂપની જે સામે દ્રષ્ટાંતરૂપ છે આત્માના સ્થાને રહેશે છે ને આત્માના સ્થાને અરંતનું દ્રષ્ટાંત લીધું છે એમનું સ્વરૂપ તો પરિસ્પષ્ટ છે સર્વ પ્રકારે સ્પષ્ટ સારો પ્રકારે સ્પષ્ટ છે. જેમ સામે ખાણમાંથી નીકળે ત્યારે સામે તો સારા રૂપે છે સણાના જે રૂપણ થયું તો સારા રૂપે છે. માટીની સાથે હોવા છતાં માટીના રૂપણ તે સોનાના રૂપણ નથી અને સોનાના રૂપણ તે માટીના રૂપણ નથી. એવું જયારે જ્ઞાન થાય છે ત્યારે એ બંને ના સંયોગ ઉપર કોઈ પ્રક્રિયા કરીને જીવું એને સંયોગ માટીનો વિયોગ કરાવવામાં આવે છે ત્યારે એને શુદ્ધ સોનું કહેવામાં આવે છે. પણ સોનું સોનાપણે ક્યારે અશુદ્ધ હતું સોનું સોનાપણે તો ક્યારે અશુદ્ધ નથી. સોનાપણે અશુદ્ધ હોય તો એને જીદું પાડવાનો પ્રશ્ન થતો બીજું
સ્પષ્ટ સોનું આવવું હોય એમ જાણે તો સોના ની કિંમત આવે, નીકળવા દેખાય શું કિંમત આવે, સુવર્ણ મકાન પાણા ની શું કિંમત આવે, બીજો પાણા દેખાય, એવું આ પાણા દેખાય, ઉપરી કરતી એમાં એ સોનાનો પથ્થર છે, કિંમતી છે, એનું જ્ઞાન તો શુદ્ધ સોનું જોઈએ જયારે અરવિંદ ના પૂર્વ પર્યાયથી પણ જીવન ગરે છે એનું વ્યક્ત જ્ઞાન અનંદન એ વગેરે અનુસ્થિત છે એ વ્યક્ત થઈ ગયું છે એટલે ખુલ્લા તાપને પામેલો શુદ્ધ સમય ખુલ્લો ખુલ્લો તાપ આપો આવી થઈ ગયો પતાવવા માટે ત્યારે ખાનામાં મેલ રહેતો છૂટો પડી જાય છે મેલ છૂટો પડી જાય છે એવા શુદ્ધ સોના ને સોના ના સ્વરૂપ ની માફક ભગવાન નું અયંત દેવ નું સ્વરૂપ સ્પષ્ટ છે. ભગવાન ના દર્શન કરતા આ રીતે આત્મા નો વિચાર કર્યો છે. ભગવાન નું દર્શન કરે ત્યારે ભગવાન નું દર્શન નથી કરવાનું પણ આત્મા નું દર્શન કરવાનું. ભગવાન નું દર્શન એટલા માટે ગોઠવું છે કે એમાંથી આત્મદર્શન બે હજાર ને 16 ની સાલમાં ગુરુદેવ દક્ષિણ ની યાત્રામાંથી બધા જતા અહીંયા મગદી વસ્તી હતા. તમે નહોતા ત્યારે ભાવનગર, તમે ભાવનગરમાં નહોતા ત્યારે પાળિયા ગોગાની યાત્રા કરી છે. ગોગામાં ભક્તિ બધાએ કહ્યું કે આપ ભક્તિ કરાવો, આજે તો ક્યારેક ભક્તિ કરાવે છે. પછી પડી જાય છે ભગવાન લક્ષ્મી જેની મુદ્રા જોતા આત્મ સ્વરૂપ લખાય આટલા શબ્દો હતા. શું કે છે ભગવાન ની જે વિકરાળ મુદ્રા છે એ જોતા તો આત્માના સ્વરૂપ નું લક્ષ થાય છે, આત્મ સ્વરૂપ નું જ્ઞાન થાય છે. મારા આત્મ સ્વરૂપ નું મને જ્ઞાન થાય એવી આપની મુખ મુદ્રા અને છે ખરેખર એમ જ છે. ખરેખર જેને સ્વરૂપ નું લક્ષ છે એનો ધ્યાન પ્રતિમા છે એ જોતા જ એને અંદર માં આવું આત્મ સ્વરૂપ હોય એમ સીધું લક્ષ થાય. સંભારે ત્યારે થાય એમ નહીતર ભગવાન સિમંદર ભગવાન છે એમ ખ્યાલમાં આવે એને એ વખતે સંભારે ત્યારે આત્માનો વિચાર આવે એમ. ભગવાનના અરવિંદ દેવનું જે સ્થાપન છે પ્રતિમાનું એની અંદર રહસ્ય છે, ગૂઢ રહસ્ય છે. એ ભગવાનને જોતા એમની પ્રતિમા જોતા સીધું અંદર આત્માના સ્વરૂપનું લક્ષ થાય એવું એ પ્રકાર સાધકજીવને સહજપણે સબળપણે હોય છે એમ જોઈને એની સ્થાપના કરવામાં આવે છે. ખબર નથી કે આ મંદિર ચણાવ્યું એમાં આરંભ સમારંભ હિંસા બધી ખબર છે પણ છતાં એ સ્થાપના સાધકને જ હોય છે, બીજાને તો યથાર્થપણે હોતી આપણી. ત્યાં આત્માનું લક્ષ્ય થાય એવો જ્ઞાનનો પર્યાય એની કિંમત અને ત્યાં સામાન્ય જે પ્રકાર આરંભવાદી નો થાય છે એની કિંમત કિંમત કોની વધારે છે એ વાતને આગમમાં સ્વીકારવામાં આવી છે. શું કે છે ગૌરવનું સ્વરૂપ છેલ્લા તાપને પામેલા સુવર્ણના સ્વરૂપની માફક પરિસ્પષ્ટ છે, એકદમ સ્પષ્ટ છે. આવો ખરેખર આત્માનું સ્વરૂપ આ પૂર્ણ વ્યક્ત થયું તે આત્માનું સ્વરૂપ છે. અંદર આત્મા
દ્રવિગુણપણે કેવો છે એનું જ્ઞાન કરવાનું સાધન પર્યાય છે. એને પર્યાય સિક્રેટ ઓરિયન્ટ નો દ્રષ્ટાંત તો બીજા આત્માઓ પણ એવા જ છે, પણ વિશ્વમાં પ્રત્યક્ષપણે નરી આંખે દેખાય એવી વાત હોય તો આ છે એમ કે જો જેને પ્રત્યક્ષ આત્મા જુઓ હોય એને તો આ અર્જુન ભગવાન નું સ્વરૂપ છે. એમને તો એ ફરતો નથી ને, પ્રત્યક્ષ હોય સમુત્રણ માં અથવા અર્જુન કૃષ્ણને પામેલા બીજા તો પણ જે જામેલું ચૈતન ધીમ છે એની જે પર્યાય છે એમાંથી દ્રવગુણ નું જ્ઞાન સાથે સાથે પર્યાય તે સાધન છે અને દ્રવ તે સાધન છે. પર્યાય દ્વારા દ્રવ ને સાધવામાં આવે આવે છે. અહીંયા તો પાષાણ પાષાણ જેવું છે, બીજા જેવું છે તો સુવર્ણ પાષાણ જેવું છે. કર્મ થી મળી મળેલું કર્મ મિલિત અવસ્થા વાળો આત્મા હોવાથી આત્માના અસલ સ્વરૂપ નું જ્ઞાન થશે ત્યારે અરિયંત ના સ્વરૂપ ને જાણતા આત્મ સ્વરૂપ નું આવો મારો આત્મા. તેથી તેનું જ્ઞાન થતા સર્વ આત્માનું જ્ઞાન થાય. એક અરિયંત ભગવાનના આત્માનું જ્ઞાન થતા પોતાના આત્માનું પણ જ્ઞાન થાય અને બીજા પણ સર્વ આત્માનું જ્ઞાન થાય. હવે કોના પ્રત્યે રાગ દ્વેષ કરે?
એકના
પ્રત્યે રાગ કરે તો બીજાના પ્રત્યે દ્વેષ કરે ને. બધા જ આત્મા જ્યાં ભગવાન આત્મા છે પછી કોઈના પ્રત્યે એને રાગ દ્વેષ કરવાનો અવસર છે? અમારા એટલે શું પણ મહાવીર ભગવાન છે એ તો છે, ઓળખે એને પોતાનું જ્ઞાન થાય છે અને ઓળખે એને બીજા બધા આત્માઓ એવા છે એનું જ્ઞાન એવું જ્ઞાન થાય.
તો બીજી કઈ ખબર છે
એ આત્મા જીવા છે એવું જ હું છું એવા જ સર્વ છે. પછી અમારા ભગવાન ને તમારા ભગવાન ને પ્રશ્ન રહેતો તેનું જ્ઞાન થતા
અમારા તમારામાં તો આ છે.
દિગંબર ભગવાન અમારા દિગંબર ભગવાન ને તો દિગંબર કહેવાય કહેવાની જરૂર નથી. એને શૃંગાર આદિ કે વસ્ત્ર આદિ એને હોય શકે જ
નહીં
એટલે એમ કહેવું જે વિતરાગ છે એને વળી મણી મુગટ ને ફલાણું ભેસણ બાજી બંધ ને આ તો પ્રશ્ન જ રહેતો. એ તો આઉટ ઓફ કોમન સેન્સ છે.
સામાન્ય બુદ્ધિમાં પણ એ વાત બેસી શકી.
તેથી તેનું જ્ઞાન થતા
તેનું જ્ઞાન થતા એટલે અરહંત દેવ નું જ્ઞાન થતા આત્માનું
સર્વ આત્માનું જ્ઞાન ત્યાં દ્રવ નું પર્યાય ની વાત કીધી ને ત્યાં અન્વય તે દ્રવ છે.
અન્વય નું વિશેષણ તે તેનો છે સિવાય અનંત વિશેષણ છે.
એક અન્વય છે એક અન્વય ને અનંત વિશેષણ છે અને અન્વયના વ્યતિરેકો છે ભિન્ન ભિન્ન સમયના એ અન્વયના જ વ્યતિરેકો છે. શું કહ્યું અહીંયા? અન્વય તે દ્રવ છે તે અન્વયના વિશેષણો તે તેના ગુણો છે તે અન્વયના વ્યતિરેકો તે તેની એ દ્રવથી જ વાત લીધી. દ્રવ પ્રધાનતાથી વાત કરી અન્વય તે દ્રવ છે એમ દ્રવ્ય પ્રધાનતાથી ગુણ ની વાત કરી અને દ્રવ્ય પ્રધાનતાથી પર્યાયની વાત કરી. કે ગુણ છે તે દ્રવ્યના જ વિશેષણો છે અને પર્યાય છે તે દ્રવ્યના જ વ્યતિરેકો. દ્રવ્ય તો પર્યાય રહી જ છે ને, તો દ્રવ્ય નું પર્યાય નું પરિજ્ઞાન કરાવે. સોનાની યુદ્ધ પર્યાય ઉપરથી સોનાની કિંમત આવે તો એ સોનું મેળવવાનો પ્રયત્ન કરે કે આ કિંમતી છે. કંપન એટલે શું? કંપન એટલે શું? પર્યાય અવસ્થા છે અને અવસ્થા છે એ અવસ્થાંતર થતી રહે છે. અવસ્થા તે અવસ્થાંતર થતી રહે છે. આ રૂમાલ ને દ્રવ્ય લઈએ તો આ ઘડી પાડેલો રૂમાલ છે, એની અવસ્થા છે. ઘડી થઈ છે એની એક સંકેલ છે ને, સંકેલ ગળ પાડે છે. આ સંકેલવું એ સંકેલવા પણ એની અવસ્થા છે. એ રૂમાલ ને ખુલ્લો કરો ત્યારે ખુલ્લા પણ એની અવસ્થા બદલાની છે. ઘડી વાળી અવસ્થા બદલાય ને ખુલ્લી અવસ્થા રૂપે છે, ખુલ્લી અવસ્થા બદલાય ને ઘડી રૂપે છે. અવસ્થા પલટો મારે છે, ગુણ પલટો મારતો ગુણ ને ગુણની દ્રષ્ટિથી જોવું જોઈએ તો ગુણ ના સ્વરૂપનું જ્ઞાન થાય. તો શું છે કે ગુણ છે એક શક્તિ રૂપ છે, સામર્થ્ય
દ્રષ્ટાંત
એની મર્યાદા છે. આખરમાં દ્રષ્ટાંત ની મર્યાદા છે. અહિયાં જ્ઞાન ની અવસ્થા થાય છે, જાણવું થાય છે. તો અંદર એક મારામાં જાણવાની શક્તિ ભરી છે,
એ શક્તિ શક્તિ પણ જ રહે છે
અને એની પર્યાય પણ મેં પણ અહીંથી જોતું થોડું જોવું તો જોઈ ને. થાય છે તો પોતામાં થાય છે ને,
ભાવ થાય છે, પર્યાય થાય છે, જાણવાનો ભાવ થાય છે કે ને. કે જે જાણવાનો ભાવ થાય છે એમાં આ જાણ્યું અને પછી આ જાણ્યું,
આ જાણ્યા પછી આ જાણ્યું પર્યાય અંતર થયું ને જાણવાનું. તો એ જાણવાનું પર્યાય અંતર થયું, અવસ્થાનું અવસ્થાંતર થયું, અવસ્થાનું અવસ્થાંતર થયું. એ જાણવાની શક્તિ છે એનું અવસ્થાંતર થતું નથી. શક્તિ શક્તિ રૂપે જ રહે છે, શક્તિ શક્તિ રૂપે રહે છે અને વ્યક્તિ ફર્યા કરે. શક્તિ પ્રણમી જાય તો કઈ બાકી રહીએ. શક્તિ શક્તિ રૂપે એમને એમ રહે છે, શક્તિ રૂપે જ રહી જાય છે અને વ્યક્તિ ફર્યા કરે.
કેમ કે વ્યક્તિ લક્ષ કરનાર છે, વ્યક્તિ કોનું લક્ષ કરે છે કે જ્યાં પોતાનું સામર્થ્ય છે એને સંભાળ.
एक पुंज भाव में देखो कौन गुण में जुदा जुदा अन्वय नाम के विधा चालू रहे उनके शुरुआत फिर शुरुआत में फिर तो अन्वय चालू रहे उनके सलंग पड़े हैं સળંગ એવું ને એવું રહેવું એને અનુભવી કહે છે. હારમાં દોરાની માફક દોરો સળંગ છે હારમાં હારનો દ્રષ્ટાંત આગળ આવશે. મોતીનો હાર છે એમાં દોરો સળંગ છે એ દોરો અન્વય રૂપે છે. બીજી રીતે અહીંયા તપાસીએ તો પર્યાયથી પર્યાયાંતર થાય છે એમાં ક્યાંય વચમાં ગેપ પડે છે. એક અવસ્થા બદલે છે બીજી અવસ્થા થાય છે બરાબર છે. ક્યાં ગેપ પડે છે અવસ્થાનું બદલવું થાય છે ત્યારે એમાં ક્યાંય ગેપ પડતો કેમ કે વસ્તુ અન્વય રૂપે રહેલી અન્વયનો ખ્યાલ આવી શકે કે સળંગપણે જે વસ્તુનું રહેવું છે એ પર્યાયનું વ્યતિરેક પણ બદલવું થાય તો પણ અન્વય રૂપે વસ્તુ એમને અમે તો એ જ છે પણ અન્વય છે એ ત્રિકાળ છે. અન્વય છે તે ત્રિકાળ એકરૂપ છે સર્વકાળે એ સળંગ એકરૂપ જે અન્વય છે તે દ્રય છે વસ્તુ છે ને એ ક્યારે ફરે છે વસ્તુ પણ તો અનાદિ અનંત અન્વય રૂપે રહે એ જરા વિચાર માંગે એવો વિષય છે. મોટી વચ્ચે જે પડે તો પણ આખા હારને જોતા દૂરો અન્વય રૂપે હોવાથી અન્વય તે દ્રવ્ય છે તો કહ્યું ને અન્વય તે દ્રવ્ય છે. અન્વયનું વિશેષણ તે ગુણ છે ને અન્વયના જ વ્યતિરેક છે આ રીતે દ્રવ્ય તેમજ અનંત શક્તિ વડે જે ગુણ છે તે એ ગુણને જ દેખવો તે શક્તિને જ ન દેખવી તથા જઘન્ય ઉત્કૃષ્ટ એવા ભેદ એના ન દેખવા એમ કહ્યું કે શક્તિને જયારે જોવી હોય ત્યારે શક્તિનું ઉઠાવતા પણ એવું કઈ ન જોવું પણ એની શક્તિ છે એ શક્તિને એની એનું જે અનંત સામર્થ્ય એને સીધું જોવું પૂર્ણ સામર્થ્ય તેને જોવું એમ શક્તિને એકને દેખવી આવું જે અભેદ દર્શન એક જ રૂપનું દર્શન તેને પણ અભેદ દર્શન અથવા નિશ્ચય સંજ્ઞા કહેવામાં આવે છે. નિશ્ચયનો અધિકાર નિશ્ચય દ્રષ્ટિ છે ને માધવજીનું નિશ્ચય દ્રષ્ટિ છે કે એમાં દ્રવ્યગુણનું જ્ઞાન આ પ્રકારે છે બીજી રીતે હોતો અન્ય જ્ઞાનનો પ્રકાર લીધો છે નિશ્ચયનો અધિકાર. સંભાળવું પડતો આમ ત્રિકાળ છું ત્રિકાળ છું ત્રિકાળ છું એમ જઈને એ વાતને વિચારમાં લેવી પડતી
કેમ કે સર્વકાળે અન્વય રૂપે અનુભવમાં આવે એટલે કાયમ છે, કાયમ છે એટલે હર હાલત માં છે, સર્વ અવસ્થા ને વિશે પ્રગટ રૂપ વ્યતિરેક રૂપે જુદો નથી દેખાતો, પણ અન્વય રૂપે એને જુદો જોવામાં આવે છે, અને ચૈતન્ય રૂપે જોવામાં આવે છે. સંકેત છે ચાલુ ભાષામાં એના આપણી આચાર્ય મહારાજની શાસ્ત્રી કરી ભાષા છે, મુદ્દાને એકદમ સ્પષ્ટ કરતી ભાષા છે. ત્યાં તો કોઈ શિક્ષણ જીવ હોય એ દ્રવ્યનું જ્ઞાન કરે, આમાં પણ દ્રવ્ય જવા માંગે છે, એકદમ વિષયને ખોલીને વાત નથી. ત્યાં અન્વય તે દ્રવ્ય છે, અન્વયનું વિશેષણ તે ગુણ છે, અને વિશેષતાઓ તે ગુણ છે. હવે આનું જ્ઞાન કેવી રીતે કરવું એ રીત પણ સામાન્ય એની વ્યાખ્યા કરે છે, અને અન્વયના વ્યતિરેકો તે લઈ સર્વતઃ વિશુદ્ધ એવા તે ભગવાન અરંતમાં, એટલે અરંતના સ્વરૂપને ખ્યાલ કરતા એનું જ્ઞાન કરતા જીવ ત્રણેય પ્રકારમય સમયને, એટલે દ્રવ ગુણ પર્યાયમય નિજ આત્માને પોતાના મન વડે કરી લે છે. કેવું સમજવું છે? મન વડે આપણા જે વિચાર દશા છે ને, એ મન વડે કરી લે છે. તત્ર ભગવત અર્હતિ સર્વતો વિશુદ્ધ શ્રી ભૂમિકમ અપી, શ્રી ભૂમિકમ એટલે ત્રણ પ્રકાર, સ્વમનસા સમય ઉત્પત્તિ નો અર્થ કર્યો છે, સમજી લે છે, કરી લે છે અથવા જાણી લે છે. સ્વમનસા પોતાના મન વડે મયને દ્રવ્યનું પર્યાયમય નિજ આત્માને પોતાના મન વડે કહી લે છે, અને વાત બરાબર સ્વલક્ષે યથાર્થપણે ઘર બેસે. ઓહો, જેવું અરંત ભગવાનનું સ્વરૂપ છે એવો જ મારો આત્મા ભગવાન સ્વરૂપ છે, એમ જ્યારે એના મનમાં બરાબર વાત કરાઈ જાય છે, જણાઈ જાય છે, ત્યારે એને મોહનો ખય થવાનું એ કારણ પહેલું વહેલું ક્યાં ઉત્પન્ન થાય, થશે ત્યારે મોક્ષ થશે. અહીંયા કારણ ઉત્પન્ન થાય, ચુડરમલજી એને ભાવ ભાષણ કર્યું છે, સ્વરૂપનું નિજાત્મ સ્વરૂપનું ભાવ એટલે જીવનું સ્વરૂપ છે એવું વિજ્ઞાનમાં પ્રતિભાસ થવો, જીવું છે એવું જ જ્ઞાનમાં બાળકું, એમાં હું આવો છું એમ ભાષા કરશે, જેમ અરવિંદ આવા છે એવો આત્મા છે એમ કોકનો આત્મા છે એમ વિચાર આવતો, હું જ આવો છું એમ જયારે એને ભાષે છે ત્યારે એને ભાવ ભાષણ કર્યું, અથવા એને મન વડે થતો પોતાના સ્વરૂપનો યથાર્થ નિર્ણય પણ કહેવામાં આવ્યો છે. સંયુક્ત દર્શનનું કારણ પહેલી આ વાત લીધી છે. એવી રીતે સર્વતઃ વિશુદ્ધ એવા કાર્ય પછી થાય છે, એટલે પૂર્વ પર્યાયને કારણ કહેવામાં પૂર્વ પર્યાય જોઈ નથી. એ કાર્ય થાય એ પહેલા એને અનુરૂપ પહેલી તૈયારી થાય ત્યારે પહેલી તૈયારીને કારણ કહેવામાં આવે. દુકાન માંડે પછી પૈસા
કમાય,
પહેલે દિવસે તો ખર્ચો પણ વગર કમાણીએ કરે. આવો અમારે ત્યાં ચા પાણી પીધા, દૂધ પીધા, ત્રણ ગોળું પીધા, સાધન વગાડે. પછી એમ કે ને કે ભાઈ આ પૈસા સાધન છે, આ કારણ છે, માટે અહીંયા તમારે કરીએ પૂજા કરવા. એ નિશ્ચય છે, આ વ્યવહાર કારણ છે, આ વ્યવહાર કારણ છે. જે નિશ્ચય સમ્યક દર્શન થયું ત્યારે તે જ કારણ ને તે જ કાર્ય નિશ્ચય છે. અને આ પૂર્વ પર્યાય ને વ્યવહાર કારણ કહેવામાં આવે, વ્યવહાર કારણ અનુરૂપ કાર્યને પૂર્વ પર્યાય કે ઉપચાર આવે છે, ઉત્તરિત કારણ છે. એટલો અવકાશ રાખ્યો છે. આમ કેવું યથાર્થ નિર્ણય થાય અને એને કાર્ય ન થાય એમ લેતા નથી. એટલા માટે લેતા નથી જે પોતાને માટે વાત લીધી છે. બીજાને માટે વિચારવું હોય તો નિર્ણય યથાર્થ જેવો લાગતો હોય, કેમ કે એને બુદ્ધિ ગમ્ય ભૂલ દેખાતી ન હોય, તો પણ એમાં યથાર્થતા ન હોય તો એમાં એનું કાર્ય થાય એમ જોવામાં આવતું નથી. બાકી અહીંથી વિચારતા તો એમ લાગે છે કે આવો નિર્ણય થાય અને કાર્ય ન થાય એ પ્રશ્ન રહેતો. આમ તો વિચારવાની જે પદ્ધતિ છે, વિચારવાની જે પદ્ધતિ છે એ પોતાના ઉપાડથી આવી જોઈએ. એ ખાલી વિચારવા ખાતર વિચારી છે કે આવું કારણ થાય તો કારણ થાય થયું, ન પણ થાય બનતું હશે કે નહીં બનતું હશે, ખરું શું છે એ જાણી લઈએ એટલે શું જેટલું તો બીજું જણાવ્યું. ભાવ ભાષણ થાય એને એ શંકા રહેતી નવો ચમત્કાર થાય. જયારે સ્વરૂપનું ભાવ ભાષણ થાય છે એટલે અવસ્થામાં એક ચમત્કારિક તત્વ આવે છે, એક અસાધારણ ગુણ આવે છે. તો એનો ઉપયોગ વારંવાર શક્ય છે. બીજે છે લબ્ધમાં તો મોટો ફેર પડી જાય છે, બે માં ફરક પડે છે. લબ્ધ તો જાણે આખું બદલાણું, તો ઉપયોગ પણ એનો વારંવાર છટકવા લાગે છે. આ હું છું ને આવો હું છું ને એમ ઉપયોગમાં પણ ગમે તે પ્રવૃત્તિમાં ફરવા લાગે. આખી દશા ઊંધી થઈ ગઈ પલટાઈ ગઈ. ખરેખર તો સહજ પુરુષાર્થ નો પ્રકાર આવું ભાવભાષણ થતા અથવા આત્માની રુચિ ત્યારે પ્રત્યે સંયમ થઈ જતો. જો એને શું ભાષો નથી તો ભાષા વગર રુચિ કોની એમ પ્રશ્ન. જો પોતાનું સ્વરૂપ ચૈતન ચમત્કાર પોતાને જ પોતાનો ભાષો નથી તો એની રુચિ કેવી ક્યાંથી હોય? હોય છે તે પ્રશ્ન નથી રહેતા. એ ફક્ત ઋષિ ત્યાર પછી કહેવાય, અથવા તો શાસ્ત્ર પરિભાષામાં એને અન્ય સંમુખનું દેખાપણ કરવામાં આવી છે, એટલે એનું સંમુખનું કારણ પણ અન્ય સંમુખનું દેખાવા છે, એનું સંયોગનું કારણ પણ કહેવામાં આવી. તો પ્રશ્ન રહેતો નથી, કોઈને થતું હોય તો નથી કોઈને ગમે તેમ હોય એનું કઈ આપણે વિચારવાની જરૂર હતી. આ તો કોઈ એનો પર્સન્ટેજ નો કોઈ પોર્શન પણ દેખાતો એની વાસ્તવિકતા છે. પછી તો કોઈ વ્યક્તિ પણ જીવન કોઈ બીજું કાંઈ બીનું હોય તો કોણ બીનું હોય એ બીજો વિષય થઈ જાય છે. આપણે કામની વાત છે, એ તો બીજી વાત લેવી છે અનુસંધાન કે સમયસાર રીતે સંભાળી રાખવાના પક્ષાંતરીકરણ જે નિર્વિકલ્પ સમય દર્શન થાય છે એવા ગાથાના મૂળ સૂત્રમાં આચાર્યજીને લીધી છે. ત્યારે ટીકાકાર આચાર્યજીને પહેલા એ વાત લીધી છે એનું કારણ પકડીને કે પ્રથમ તો કૃત જ્ઞાન દ્વારા જ્ઞાન સ્વભાવી આત્માનો કરવો, પ્રથમ તો કૃત જ્ઞાન દ્વારા જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરવો એમ પહેલા વાત લીધી છે. પછી ત્યાર પછી એમ કરીને મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાનનો સ્વસંમુખ કરવાનો હોય, કરવા એટલે તો થઈ જાય છે એને કરવા એમ કહેવામાં આવે. હું શું કહું કે એ રીતે ત્રણ પ્રકાર મય એક સમયને, સમય ત્રણ નથી ત્યાં, જીવ ત્રણેય પ્રકારમય હરણ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન કરતા એને ત્રણેય પ્રકારમય રીતે દ્રવ્ય ગુણ અને પર્યાયમય એવું એ નિજ એક આત્મા નિજ સમય તેને પોતાના મન વડે પડી લે છે ને. એટલે અરવિંદના દ્રષ્ટાંતથી સમજાવે છે તમે કેવી રીતે અરવિંદના દ્રષ્ટાંતથી સમજવાનો પ્રશ્ન છે. જ્ઞાનના અંશ ઉપરથી અપરિમિત જ્ઞાન સામર્થ્ય સ્વભાવ સ્વરૂપ અન્વિગ્રહ કેવું છે એને એ કરી લે છે. મન તો ક્યાં પણ છે, મનથી વિચાર તો ક્યાં છે, એ તો સંની પંચેન્દ્રિય સિવાય કોઈને સંની દર્શનનો અવકાશ મનથી વિચાર તો ત્યાં આવે છે. પણ અહીંયા મનુષ્ય હોવાથી એ સ્પષ્ટ વિચાર એને છે અને ત્યાં ઉઘાડ ઓછો હોવાથી અસ્પષ્ટ વિચાર દેખાય છે. વિચારની દિશા મનુષ્ય જેટલી સ્પષ્ટ એને હતી નથી, છતાં જ્ઞાનમાં ભાવનું ગ્રહણ સ્પષ્ટ થાય. મનુષ્યમાં મનુષ્યમાં પણ એવું બને છે કે કોઈ બી એવો હોય કે અનુભવ થાય ને એના સંબંધમાં કાંઈ કહી શકાય નહીં, અને કોઈ બી એનું એટલું વિશ્લેષણ કરી શકે અનુભવનું કે જાણે અનુભવને હથેળીમાં ખુલ્લો કરીને બતાવે. એમ મનુષ્ય મનુષ્યના ઉઘાડમાં થયું નથી, પુરુષને તો એકદમ ઉઘાડો થયો કેમ કે તો સહેજ એ ગતિમાં જે સ્થિતિ છે સહજ, તો પણ એને અન્વયરૂપ દ્રવ્ય ભાવ શું, દ્રવ્ય ભાવ અન્વય પણ એ કેવો એનું જ્ઞાન એને સ્પષ્ટ, એના ભાવ એનું જે ભાવ જ્ઞાન છે એ એના જ્ઞાનમાં સ્પષ્ટ હોય છે. અનુભવરૂપ હોય છે એટલે અસ્પષ્ટ હોવાનો એમાં પ્રશ્ન રહેતો અહીં તો વધારે સ્પષ્ટ છે એટલે આપણું દર્શન જેની વાત કીધી છે. જેમ અરહંતના સ્વરૂપનું જ્ઞાન થતા નિજ સમયનું એટલે પોતાના આત્માનું પણ જ્ઞાન થાય છે. Thank you. અને પોતાના મન વડે તે કરી લે છે, પોતાના સ્વરૂપને એ સમજી લે છે. તે આ પ્રમાણે કેવી રીતે સમજે છે એનો પણ કેટલો વિસ્તાર કર્યો એનું કરે છે. સમજી લે છે તે આ પ્રમાણે સમજે છે એટલે શું કે આ ચેતન છે. જો આ અન્વયને આમ જે છે આ ચેતન છે એવો જે અન્વયિત દ્રઢ છે. આ ચેતન એટલે આ આત્મા છે, આત્મા છે એટલે આ ચેતન છે તે અન્વયપણે દ્રઢ છે. હવે ગમે તેટલી અવસ્થા બદલાય પણ આ ચેતન આત્મા છે હું ક્યાંય એમાં ક્યાંય પૃથકપણું નથી. સલંગ છે હું આ ચેતન છે એવો જે અન્વય તે દ્રઢ છે એટલે તે આત્મા છે એટલે તે હું છું એમ છે. કોઈની વાત નથી ચાલતી, થર્ડ પાર્ટી નથી. આ ચેતન છે એટલે આ ચેતન છે તે હું છું તે આત્મા છે તે અન્વય છે. અન્વયને આશ્રિત રહેલું ચૈતન્ય એવું જે વિશેષણ ચેતન ભણો તેનો સ્વભાવ છે. ગુણ છે એટલે એનો એ ચેતનમાં જે ચૈતન્ય છે તેનો સ્વભાવ છે. એટલે ચેતન કેવું છે એ પણ એમાં જ્ઞાન અભિપણે આવી જાય છે. એનું વિશેષતા થઈ દ્રવ્યનો સ્વભાવ છે. દ્રવ્ય છે કેવું છે તો એના સ્વભાવ થઈ તેને જાણવામાં આવે છે. સમૂહ પણ એનું એક રૂપ એનું અનંતનું એક રૂપ અથવા અનંત ગુણ નું એકત્વ તે દ્રવ્ય છે. દ્રવ્ય એટલે દ્રવ કહેતા છે એમાં ગુણ ના ભેદો વિલય પામી જ્ઞાનનો પ્રકાર છે. પ્રેક્ટિકલી પણ એ બને છે. અત્યારે કોઈ એમ કે ગુરુદેવ આવે છે તો એ શરીરે કેવા ગુણે કેવા કપડા કેવા પહેરે કાંઈ વિચારવું પડતો નામ પડ્યું કે અભેદ જ્ઞાન થાય એમના વિશેષણોમાં વિશેષતાઓમાં ઉપયોગને ફેરવવો પડતો નથી. છતાં બધી વિશેષતાઓ સહિતનું જ્ઞાન એમાં આવે છે. પ્રેક્ટિકલી છે કે નહીં આ સીધી વાત છે કે નહીં એવું બને છે. જેનું લક્ષ રહે છે ત્યાં લક્ષનો જે વિષય છે એની વિશેષતાઓ વિચારવી પડતી નથી. સોનું એટલો શબ્દ પર્યાપ્ત છે. સોનામાં સોનું એટલો શબ્દ પર્યાપ્ત છે એ સંબંધીની કોઈ વિશેષતા વિચારવી પડતી નથી. છસો ને 25 રૂપિયા એક તુલાનો ભાવ છે એ વિચારવાની જરૂર પડતી નથી. એની કિંમત એને આવી ગઈ એને પછી એનું વિશ્લેષણ કરવાની જરૂર નહીં. આ કેટલા રૂપિયા તુલો સોનું કહેતા જ એનું જ્ઞાન એમાં ચર્ચે છે. સોનું છે માટે ચર્ચે છે કે બધું સોનું કીધું એમાં પણ અભિજ્ઞાન પ્રકાર ના અનુભવ તો પર્યાય ના છે. પણ એનું જે દ્રવ્યનું લક્ષ છે એની અંદર પર્યાયમાં જે દ્રવ્યનું લક્ષ છે એના ભેદો વિચારવા પડતા નથી એટલો મુદ્દો થાય. હા એ તો વેદન આવે છે પણ એમાં ભેદ નથી પડતા ને. મુદ્દો અહીંયા એ છે એમાં વિશેષણો વિશેષતાઓ હોવા છતાં જુદી જુદી વિશેષતાઓનું પ્રયોજન રહેતું ચીજ હોય આ મિષ્ટાન બનાવે છે. ઘણી જાતની ઊંચી ઊંચી ચીજો અંદર વાપરવામાં આવ્યું હોય, કેસર, અંબર, કસ્તુરી, મસાલા, ખીજાના સારામાં સારી ચીજ બનાવી હોય, પછી એનું એક નામ આપે કે આ ફલાણો પાક છે, કઈ ને કઈ નામ આપે. પછી એ બધું જયારે એને સ્વાદ લઈએ ત્યારે એમાં કેસર નો સ્વાદ ક્યાં, આમાં ફલાણો સ્વાદ ક્યાં, એવું જો વિચારવા જાય તો એને ખરો સ્વાદ આવે. જ્ઞાનગુણ જાણે છે એને વિશે, પણ એમાં આ જ્ઞાન ને આ આનંદ ને આ પ્રભુત્વ ને આ ફલાણું એ કાંઈ એમાં જુદું જુદું અનુભવમાં રહેતો, અને છતાં અનુભવમાં કાંઈ બાકી રહેતો, જુદું જુદું રહેતો નથી, જુદું પડતો નથી ને કાંઈ બાકી રહેતો. આ વિશેષ્ય જોયો છે ને, સ્ટુડન્ટ જે બાજુ વળે ત્યારે એનો કાંઈ એની ઝાંખી થાય નહીં. એટલે કોઈ મનાથી પરલક્ષે બુદ્ધિ લંબાવે અને એનો બરાબર ખ્યાલ આવે એવો પ્રકાર આવેલા ખરો ખ્યાલ લેવા માટે થોડું પોતે તૈયાર થવું પડે. બરાબર પૂરો સરખો બેસે એવું છે, હું પૂરો સરખો બેસે એવું છે, પણ જરાક એ બાજુ જોવું પડે, બીજો રસ છોડી અને આત્મરસ બાજુ થોડું આવવું પડે ત્યારે એ સંબંધો કાંઈ ખ્યાલ આવે છે. નહીતર ઘર બેસી ગયા એનો એનો ખ્યાલ કરી શકે છે, પણ એ જુદો ખ્યાલ કરવા કારણે એનો જે એક અભેદ નો જે એને આનંદ એવો છે, એનો જે ભોગવતો છે વસ્તુનો, એ કેસર નો જુદો ખ્યાલ લેવા જતા છૂટી જાય. પ્રકાર જ એવો છે. એટલે તો અભેદ અનુભવની પ્રધાનતા કરવામાં આવશે. આ કીર્તન એવો જે અન્વય દ્રવ્ય છે, અન્વયને આશ્રિત રહેલું ચૈતન્ય એવું જે વિશેષણ છે, ગુણ છે, અને એક સમય માત્રની મર્યાદાવાળું જે કાળ પરિમાણ હોવાથી પરસ્પર અપ્રવૃત એવા જે અન્વય વ્યતિરેકો એકબીજામાં નહીં પ્રવર્ત નહીં પ્રવર્તા એવા જે અન્વયના વ્યતિરેકો તે પર્યાયો છે, કે જેવું ચિદ વિવર્તનની ગ્રંથિઓ શાસ્ત્ર પરિભાષા આત્માના પરિણમની એ નાખો છે, નાખો છે.
Thank you.